एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी वाला संपादित रचनावली पठन शैलेश 58 आयुष्यना अवशेषे कवि राजेंद्र शाह। उमाशंकर जोशी और पन्नालाल पटेल ने ज्ञानपीठ पुरस्कार मळ्यो छे। पन्नालाल पछी गुजराती साहित्य में ज्ञानपीठ पुरस्कार ने माटे अधिकारी कोई साहित्यकार नु नाम बोलो तो એમ પૂછવામાં આવે તો જરૂર હોઠ પર એક જ નામ આવે અને તે નામ છે કવિશ્રી રાજેન્દ્ર શાહનું। નાનાલાલ પછી ગુજરાતી ગીતને ફરી રમતું કરવામાં એમનો મોટો હાથ છે। સાવર થોરી અખિયન મે કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે તને જોઈ જોઈ તોય તું અજાણી આપણે એકબીજાના સંગમાં રાજી રાજી ઈંધણા વીણવા જૈતી મોરી સૈયર વગેરે એમના ગીતો ગુજરાતી ભાષાની સંપત્તિ બની ગયા છે। પણ એ એકલા ગીતકાર હોત તો પૂછવું જ છું। રાજેન્દ્ર શાહ ગીતકાર ઉપરાંત તત્વજ્ઞાનને સુંદર કરી મૂકનાર ભાર વિનાના લયયુક્ત કવિ છે। ભારતીય અધ્યાત્મનો પચેલો રસ એમની કવિતાની રગેરગમાં વહે છે અને તેથી ભારતીય પરંપરાની સાથે બાજેલી એમની કવિતા જીવંત શબ્દ અને અર્થથી ફરકે છે। એમાંની પંક્તિઓમાં જીવનરસની ગજબની ચમક છે। રાજેન્દ્ર શાહ ભાગ્યે જ વિખૂટા પડવાની વાત કરે છે। એ ક્યારેય જગતથી વિખૂટા પડ્યા જ નથી કે જગત એમનાથી વિખૂટું પડ્યું નથી। આ કવિ તો કહે છે કે હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષ। બધા સાથે વિલસનાર આ કવિ એટલે જ કહે છે કે કવિ કેવળ પોતાને જ વ્યક્ત નથી કરતો, એ કેવળ નિજનિષ્ઠ નથી રહેતો, એની દ્વારા તો નિખિલ અભિવ્યક્તિને પામે છે। જગત અને જીવનને ચાહવાની રાજેન્દ્ર શાહની આ શક્તિ એમની રચનાઓમાં ઉર્જા બનીને પ્રગટે છે। મૃત્યુને તેઓ સ્વીકારે કે સમજે છે, પણ જીવનને ચાહવાની એમની દ્રષ્ટિ આખરે જીવનનો જ અત્યંત જય દર્શાવે છે અને એ જયને તેઓ અત્યંત સફળ ભાષાબાનીમાં પ્રગટાવે છે। રાજેન્દ્ર શાહ આથી જ અનુગાંધી યુગના આપણા મોટા કવિ છે। તેઓ સતત લખતા રહ્યા છે। 1951માં આંદોલન, 1957માં શ્રુતિ, 1962માં શાંત કોલાહલ, 1967માં ચિત્રણા, 1968માં વિષાદ ને સાદ, 1968માં જ ક્ષણ જે ચિરંતન વગેરે એમના અનેક કાવ્ય સંગ્રહો છે। પણ એમાં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ 1951માં પ્રગટ થયેલો ધ્વનિ અજોડ છે અને એમાં અજોડ છે એમનું 5 સોનેટનું બનેલું લાંબુ કાવ્ય આયુષ્યના અવશેષે। ભાગ્ય જેનું માથું ધૂણે એવા કઠોર વિવેચક બળવંતરાય ઠાકોરે પણ આ કાવ્ય વિશે કહેલું કે સુવર્ણાક્ષરે લખીને એને દિવાલ પર ટીંગાડવા જેવું છે। આયુષ્યના અવશેષમાં આમ તો આયુષ્યને છેડે થોડુંક જીવન બાકી બચ્યું છે એવો નાયક જૂની ડમણીમાં બેસીને મુસાફરીને અંતે પોતાના વતનના જૂના અને સૂના ઘરે પહોંચે છે અને જે અનુભવમાંથી પસાર થાય છે તેની કથા છે। પણ એ ઘરે પહોંચવાની આ કથા માત્ર ઘરે પહોંચવાની કથા નથી રહેતી, પણ જન્મ મરણના અને જીવનના મર્મને ઊંડે ઊંડે સ્પર્શતી ઉપનિષદ કથા બની રહે છે। આયુષ્યના અવશેષે 5 સોનેટમાં વહેંચાયેલું છે। પહેલા સોનેટ ઘરભણીમાં જૂની ડમણીમાં રાત્રિવેળાએ ઘરભણી પથ કાપતા થતા અનુભવનો રોચક ચિતાર છે। બીજા સોનેટ પ્રવેશમાં એકવારના ભર્યા ભર્યા ઘરનો સૂનો સૂનો વર્તમાન કવિએ આંખ સામે ઊભો કર્યો છે। ત્રીજા સોનેટ સ્વજનોની સ્મૃતિમાં પિતા માતા અને પત્ની સાથે ભૂતકાળને કવિએ વર્તમાન સાથે જોડાજોડ મૂકી વર્તમાનના અભાવને તીવ્રપણે છતો કર્યો છે. ચોથા સોનેટ પરિવર્તનમાં જરૂખે ઊભેલો નાયક બદલાયેલી પરિસ્થિતિ જુએ છે. જે જરૂખેથી આંખો ભવિષ્યને જોતી હતી તે જરૂખે આજે ઊભો છે, પણ હવે ભૂતકાળની સ્મૃતિઓ જ ઘેરી વળે છે. છેલ્લા જીવન વિલય સોનેટમાં કવિ પાછા ફરીને પોતાની હરીભરી કર્મોની સૃષ્ટિને જુએ છે, જીવનનું જરા આગે રહીને દર્શન કરે છે. તો કવિને જીવનનો અત્યંત જય દેખાય છે. બધું જ પરિવર્તન પામે જાય છે. વિલય એ કોઈ છેવટની સ્થિતિ નથી, પણ વચ્ચેની સ્થિતિ છે. કવિ જુએ છે કે ગહન નિધિ હું, મોજુએ હું વળી ઘન વર્ષણ. પોતે સમુદ્ર છે, પોતે જ મોજું છે અને પોતે જ વરસાદ છે. તો વિલય કે વિસર્જન એ બીજું કશું નથી, પણ નવે રૂપે સર્જન છે. કવિને ઘરની અનુભૂતિ છેવટે ઘટ દેહ જગતની અનુભૂતિ પર લાવીને ઠેરવે છે. કાવ્યની શરૂઆતમાં આવતી ડમણીનું ચિત્ર જોવા જેવું છે. ખખડ થતીને ખોડંગાતી જતી ડમણી જૂની. ડમણી અને વૃદ્ધ નાયક બંનેને કવિએ વર્ણન દ્વારા એકાકાર કરી દીધા છે. અહીંથી જ આપણને લાગે કે ઉપર ચાલતા પ્રવાહની નીચેના પ્રવાહને કવિએ પકડી પાડ્યો છે. તેથી જ તો પછી તાળું ખોલી બારણું ખોલતા પ્રેતનું મોચન થાય છે અને ગગન ઝીલતી જાળી જાળાથી આંધળી બનેલી છે. આ કાવ્ય વાંચ્યા પછી હિરણી છંદનો છાક અને ઊભા કરાયેલા દ્રશ્યોનો સ્વાદ લાંબા ગાળા સુધી મન પર છવાયેલો રહે છે. ગુજરાતી સાહિત્યમાં નકશિખ લખાયેલા 2-5 કાવ્યોની ખોજ કરવાની આવે તો આ કાવ્યને અવશ્ય સંભાળવું પડે. રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે કે ન મળે, પણ અત્યાર સુધી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવી ચૂકેલા કવિઓની હરોળમાં બેસી શકે એવી એમની ઊંચાઈ છે, એમાં કોઈ બેમત નથી.